પુત્રને માતા પિતા સંસ્કાર આપે છે. ભરતજી મસાળ થી આવેલા છે. કૈકેયીજીએ પોતાના પિયરના પરિવારની કુશળ સમાચાર પૂછી લીધા. ત્યાર પછીથી ભરતજીએ પોતાના પરિવારના કુશલક્ષેમ સમાચાર પૂછવાની શરૂઆત કરી. સૌ પ્રથમ પિતાજી કેમ છે ને ક્યાં છે, મારા ભાભી સીતાજી, રામ, લક્ષ્મણ, મારા બધા ભાઈઓ ક્યાં છે, શું છે, આમ કુશલ સમાચાર પૂછતા જ કૈકેયીજીને થોડોક મનમાં રંજ થયો કે કામ સંભાળવા ગઈ હતી પણ આખું કામ તો સફળ નથી થયું, પણ થોડુંક બગડ્યું. એમ કહ્યું કે બીજી બીજ કાજ બિગાડે, કછુક કાજ, થોડુંક કામ કંઈક વિધાતાએ બગાડી નાખી. મેં નથી બગાડ્યું, મેં સારું તો મેં તારા માટે જ કર્યું છે. જે મેં કર્યું છે તારા સારું જ કર્યું છે અને તારા માટે જ કર્યું છે, પણ વચ્ચે કંઈક કામ બગડ્યું તે વિધાતાએ બગાડ્યું. કછુક કાજ વિધિ બીચ બિગાડ્યું, વચમાં એમ કહે ને વચની અધવચ્ચે મેં આવીને આ ખોટું કામ કરી ગયો, એમ વિધાતાને દોષિત ગણી લીધા, પોતે દોષિત નથી. શું કામ શું સમાર્યું, સમારી લીધું એ જો નથી કહેતા. બસ એટલું જ કહ્યું, વિધાતાએ થોડુંક કામ વચ્ચે બગાડી નાખ્યું. અંતે
કહ્યું,
બસ તારા પિતા મહારાજ દશરથજી એ સ્વધામ સીધા આવી ગયા, સ્વર્ગલોક સીધા આવી ગયા. બસ આ સમાચાર પહેલા આપી દીધા, પિતાજી તમારા ગયા. માઠા સમાચાર આપવાના હોય ત્યારે થોડીક આડી અવળી વાત કરી, પછી ધીરે રહીને જાણે સ્વસ્થ છે હવે એના મનને કે એના કશું કંઈ નહીં થાય, વધારે પડતો આઘાત ન લાગે એમ ધીરે રહીને વાત મૂકવામાં આવે. પિતાના મૃત્યુના સમાચાર આઘાતજનક તો હતા જ, પણ ભરતજીને માટે પછીના સમાચાર એથી પણ વધારે આઘાતજનક હતા. કૈકેયીજીને ખબર હતી કે પહેલું કહીશ તો કંઈક, પણ એ છતાંય તમારે રાજા થવાનું છે, મારા દશરથજી સીધા આવી ગયા છે, એટલે પહેલા સમાચાર આપ્યા રાજાની રાજગાદી રાજસિંહાસન ખાલી થયું એના, અને હવે જે છળકપટ કહેવાય પ્રપંચ એ હવે આવશે. આ વાત સાંભળતાની સાથે ભરતજીને ઘણો જ ખેદ, ઘણું દુઃખ, અસહ્ય દુઃખ એવું થયું કે વિવશ, એને લીધે પોતાની જાતને પોતે સંભાળી શક્યા નહીં. આવા ક્ષત્રિય છે, યુવાન છે, રાજકુમાર છે, છતાંય મૃત્યુના સમાચાર એવા છે એને ભલભલા શક્તિશાળી બળવાન પણ ભાંગી પડે. ભાંગી પડે એટલે કેવો વિવશ થઈને, અરે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, હું નિરાધાર થઈ ગયો, મારા પિતાજી ગયા હે. આમ એવા ધ્રુજી ગયા આ સમાચાર સાંભળતાની સાથે. હાથી જેમ એકલવાયો, હાથી ચાર ભેગા હોત તો વાંધો ન હતો, એક હાથી બે પાંચ ટોળામાં હોય ને તો સિંહ એની ઉપર હુમલો ના કરી શકે, અને ટોળાના ચાર પાંચ હાથી હોય ને તો એક સિંહથી બીવે નહીં, સિંહને ભગાડી દે. પણ જો હાથી એકલો હોય તો એને બહુ સાવધ રહેવું પડે. એમ અહીંયા આગળ ભરતજી એકલા જ હતા અને આ સમાચારની ત્રાણ ધ્રુજાવીને શું થશે. આમ જનુ સ્વામેવ કરી કે હરિનાદ, એમ સિંહનો અવાજ સાંભળતાની સાથે હાથી મદોન્મત હાથી પણ ધરુજી જાય, એમ ભરતજી એવા ધ્રુજી ગયા, એવા ભાંગી પડ્યા કે તાત તાત હા તાત, હે બાપ હે બાપ કહીને આમ ભોક મૂકી,
અરે ભૂમિ તલ વ્યાકુળ,
ને દુઃખી થઈને, ભયંકર દુઃખી થઈને એક વાર તો બેહોશ થઈને ઢળી પડ્યા.
ચલતન દેખન પાયો કોઈ, તાતન રામી સોપે.
પછી બધી જ વાત આવે, મૃત્યુ પામ્યા પછીથી પાછળની જે કઈ પીડા હોય એ બધી જ અનુભવાય. એને કે મને આપ રામને સોંપીને ન ગયા, મને કમ સે કમ એટલી તો તમે ધીરજ રાખી હોત, એટલી મારી રાહ જોઈ હોત કે હું આવું મારો હાથ તમે મારા મોટાભાઈના હાથમાં સોંપી દો, એ ન કરી શક્યા. આ આશ્વાસન બહુ અઘરા હોય છે. કોઈ પણ આવી રીતે ગયું પરિવારમાંથી, વડીલમાંથી, બાળકો નાના નાના હોય, સમજાવવા વાળું કોઈ હોય કે ભાઈ એનો ધીરજ રાખો શાંતિથી, કાલે સવાર છોકરા મોટા થઈ જશે, કઈ વાંધો નહીં આવે, આમ કહીને હળવાશ કે કાલે એટલે કઈ બીજે દાડે સવાર થોડા મોટા થઈ જવાના, પણ કહેવાનો ભાવ એ કે કાલે સવારે છોકરા ભણી ગણી તૈયાર થશે, આ દુઃખના દાડા ફરી પાછા દૂર થશે. આમ કેટલી એવી વાતો આશ્વાસન માટેની, મનને હળવું કરવા માટે હોય છે. બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે કે મૃત્યુ એક એવો પ્રસંગ છે, દુઃખનો, વિદાયનો, ક્લેશનો, કે એની એની આગળ કશું જ નભી ન શકે. ગમે એટલા આશ્વાસનો આપીએ, ગમે એટલી એને ધીરજ આપવા જઈએ, ગમે એટલા ઉપદેશ આપીએ ને, તો પણ માણસની અંદરની પીડા છે ને, દર્દ એ જલ્દી હટે નહીં. પડેલો ઘા રૂઝાતા વાર લાગે, અને દુઃખનું ઓસડ દાઢા એમ જેમ ઘા રૂઝાઈ જાય અને સાજા થઈ જઈએ, એમ આવા પ્રસંગે આવા સમાચાર મળ્યા પછી એ પડેલા ઘા દિવસો જાય એમ ધીરે ધીરે રૂઝાતા જાય. પણ એટલું ચોક્કસ કે એને માટે બીજી કોઈ એવી ઔષધ કે કોઈ ઉપદેશો કામ નથી લાગતા. બહુ સરસ એક પુસ્તક લખાયેલું હતું કૃષ્ણાનંદજીએ લખેલું, ભાદરણવાળા, આંધીમાં ઉપદેશ, આંધીમાં ઉપદેશ. આવી ભયંકર આંધી આવી હોય ને એમાં ઉપદેશ આપવા બેસીએ તો કેટલી સરે. અરે આંધીના તોફાનની અંદર તમારો ઉપદેશ પણ જોડે ક્યાંય વાવાઝોડાની અંદર ને એ પૂરની અંદર ક્યાંય તણાઈ જાય. એટલે દુઃખની આંધી આવેલી હોય ને ત્યારે ઉપદેશ સ્થિર રહી શકતો નથી, અને એનો વલોપાત, એની વ્યથા એટલી બધી ભયંકર હોય એના મનની અંદરના સંકલ્પો બધા જ બહાર આવતા જાય. અને એટલે ભરતજી બોલ્યા છે, એટલી તો રાહ જોવી હતી, હું આવી જાઉં અને મને રામના હાથમાં સોંપી દો, પછી ભલે આપ વિદાય થતા થયા હોત ને તો મને એમ થાત કે મારા બાપની જગ્યાએ મારો રામ છે. આપણા શાસ્ત્રોમાં પણ આજ્ઞા છે કે પિતા પછી પુત્ર એ જ પિતાનું સ્વરૂપ છે એમ માનીને ઘરમાં બધાએ એની સાથે વડીલ. એટલે પિતા પુત્ર, મોટો પુત્ર પિતાવત છે એમ એના અનુશાસનમાં રહેવું એવી આપણી શાસ્ત્રોની આજ્ઞા છે. અને એટલા માટે ભરતજી એમ બોલે છે કે મને આપ પિતા તરીકે વિદાય લીધી તો મારા બાપ તરીકે મને રામને સોંપી તો જવું.